પ્રવચન નંબર 287, તારીખ 9/4/90, 70 મિનિટ, સમયસાર ગાથા 123, 124 તથા 181 થી 183.
શુદ્ધ નિત્ય અભેદરૂપ અનંતમૂર્તિ એક ચૈતન્ય માત્ર રાખી ગયો ગ્રહણ કરે છે, જાણે છે. શુદ્ધ નહીં નો વિષય બતાવે છે. શુદ્ધ નહીં ઉપરથી લેવો. શુદ્ધ નહીં આત્માને કેવો જાણે છે? શુદ્ધ જાણે છે, નિત્ય જાણે છે, અભેદરૂપ જાણે છે, એકરૂપ જાણે છે. ચૈતન્ય માત્ર એ રીતે ગ્રહણ કરે છે, શુદ્ધ નહીં એટલે જાણે છે. શુદ્ધાત્માને આ રીતે જાણે છે અને તેથી પરિણતિ શુદ્ધ નહીંના વિષય સ્વરૂપ ચૈતન્ય માત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર સ્થિર થતી જાય છે, થતી થતી પૂર્ણ થાય છે. કેવળ ભરતું લેવું છે એ પ્રમાણે શુદ્ધ નહીંનો આશ્રય કરનાર. જો શુદ્ધ નહીંનો આશ્રય કરનારા એટલે શુદ્ધ નહીંનો વિષય શુદ્ધાત્મા એનો આશ્રય કરનારા. શુદ્ધ આત્માને પણ શુદ્ધ નહીં કહેવાય અને શુદ્ધ નહીં એને પણ આત્મા કહેવાય. એ લીધું છે વિજ્ઞાને ગાથા. એ પ્રમાણે શુદ્ધ નહીંનો આશ્રય કરનાર નિશ્ચય નયાશ્રિત મુનિવરો પામે નિર્વાણ એ શુદ્ધ નહીંનો આશ્રય કરનારા જીવો અલકાળમાં બહાર નીકળતી બહાર નીકળે છે. હજી કેવું જ્ઞાન થાય એટલે બહાર ન નીકળે. બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને જે ઉપર લીધું હતું ને, જ્ઞાનના સમસ્ત વિષયોને કોણ કરી અહીંયા બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને આ તમને ખબર હોય તો એ સીધાથામાં આ પ્રમાણે આવે છે. પ્રવૃત્તિ સારી એસી ગાથા દેશી ગાથામાં પેલા દ્રવ્ય ગુણને પર્યાય પરિણતના દ્રવ્યત્વ અને ગુણને પર્યાયથી જાણીને આત્માને દ્રવ્ય ગુણને પર્યાયથી જાણી હું ચેતન છું, ચૈતન્ય છું અને ચિત્ત વ્યવસ્થિત ચેતના મારી પર્યાય છે. પછી એને સંકેલે છે ચેતનાને પણ ચેતનમાં અંતર્ગર્ભિત કરી દે, અંતર્લીન કર અને ચૈતન્ય ગુણભેદને પણ ગુણીમાં અંતર્લીન કર. સમજી ગયા? એમ એને સંકેલીને અંતર્લીન કર એટલે કે ચેતનનું લક્ષ છોડી દે નહીં, ચેતનાનું લક્ષ છોડ પર્યાય, ચૈતન્ય ગુણનું લક્ષ છોડ અને ચેતનનું લક્ષ કર. ચેતનનું લક્ષ કરતા ગુણભેદ ગુણીમાં સમાશે અને પર્યાયનો ભેદ અભેદ જ્ઞેયમાં સમાશે. ઠીક છે ને? સંકેલવાની વાત છે ને આમાં સમેટી લે ચેતનના વિશેષોને ચિત્ત વિવર્તનને તો તારા આત્મામાં સમેટી લે એટલે કે અંતરલીન થઈ જાય. પર્યાયો દ્રવ્યમાં ડૂબાડી દે એમ પર્યાયોને સંકેલીને એટલે કે દ્રવ્યનો લક્ષ્ય કરતા પર્યાયો અંદરમાં આવી જશે ઓટોમેટિક એમ અભેદ અનુભવ થશે એ વિષય છે. જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને શુદ્ધ નહીંમાં નિર્વિકલ્પણે ઠરતા એટલે આત્માની શુદ્ધતાના અનુભવમાં નિર્વિકલ્પણે ઠરતા સર્વકર્મોથી ભિન્ન કેવળ જ્ઞાન સ્વરૂપ અમૂર્તિક પુરુષાકાર વિતરાગ જ્ઞાનમૂર્તિ સ્વરૂપ પોતાના આત્માને દેખે છે. આટલા વિશેષણ આત્માને કહે દેખે છે અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધ નહીંનું ભાવ મહત્વ છે માટે શુદ્ધ નહીંના આલંબન વડે જ્યાં સુધી કેવળ જ્ઞાન ઉપજે નહીં ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ જીવોએ શુદ્ધ નહીં છોડવા યોગ નથી. ગ્રહણ તો કરી લીધી છે એટલે ગ્રહવા યોગ છે, હવે અમે તને કહેતા નથી પણ છોડવા યોગ નથી. એમ શ્રી ગુરુનો સમ્યક દ્રષ્ટિનો ઉપદેશ છે. હવે એ ભેદનાનો ઉપદેશ નથી કરતા, ચારિત્રનો ઉપદેશ ઠરવાનો.
શુદ્ધ નથી, શુદ્ધ નથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ
થાય. હા, શુદ્ધ નથી ઉત્પત્તિ થાય છે. આત્મા પરને જાણતો જ નથી ને છતાં પરને જાણે એવા વ્યવહારમાં અટકે તો પણ કઈ કામ આવે. શુદ્ધ નહીં નો વિષય બતાવ્યો, એકલો શુદ્ધ આત્મા એમાં અંતર્મુખમાં ટકી જાય તો કેવળ જ્ઞાન થશે, સર્વકર્મનો ક્ષય થશે.
જ્ઞાનની વિશેષ વ્યક્તિઓ બહાર નીકળે એને સંકેલવાનું છે,
સંકેલવાનું છે. બહાર કાઢવાનું ક્યાં છે? બંને જાણો તો વ્યક્તિ બહાર નીકળી ગઈ. જે સમ્યક દર્શન વખતે થાય છે એ ચારિત્ર વખતે થાય છે. નિર્વિકલ્પ એકી ઉપાય, એકી ઉપાય. હવે આશ્રમોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહેમાનો કાવ્ય કહે છે. એ જ્ઞાન પ્રગટ થઈ ગયું, સર્વ આશ્રમનો નાશ થઈ ગયો. આશ્રમ અધિકાર આશ્રમનો નાશ કરવા માટે છે. આ અજ્ઞાનીનો અધિકાર હતો. આશ્રમ તત્વ અજ્ઞાની પાસે હોય, સંવર તત્વ સાધક પાસે હોય, મોક્ષ તત્વ પરમાત્મા પાસે હોય. પરમાત્મા પાસે આશ્રમ તત્વ નથી, સમર તત્વ નથી, પણ બહુ તત્વ છે. પરિણામ એટલા અજ્ઞાની પાસે સમર તત્વ નથી, નિર્જરા તત્વ નથી, બહુ તત્વ નથી, એકલો આશ્રમ તત્વ છે અજ્ઞાની પાસે. સાધક થયા પછી આશ્રમ નથી, મોક્ષ નથી, સમર માત્ર છે. આશ્રમ તત્વ નથી, મિથ્યા તો નથી, મુક્ત તત્વ પ્રગટ થતો નથી, માત્ર સંબંધી જ આ તત્વ છે સાધકની પાસે. એટલે તો ઠરવાનો પ્રયત્ન કરે છે કે જ્ઞાન માટે બરાબર છે. શ્લોકાર્થ, જેનો ઉદ્યોગ પ્રકાશ નિત્ય છે એવી કોઈ પરમ વસ્તુને નિત્ય ઉદ્યોગ છે પ્રકાશ એનો
બરાબર.
જેનો ઉદ્યોગ એટલે પ્રકાશ, તે જ નિત્ય છે એવી કોઈ પરમ વસ્તુને, પરમ વસ્તુ પૂજનીક ઉત્કૃષ્ટ એના સિવાય કોઈ જગતમાં ઉત્કૃષ્ટ નથી એવી કોઈ પરમ વસ્તુને અંતરંગમાં દેખાનારા પુરુષને, કેમ કે એ અંતરંગમાં દેખાય છે, બહાર જોઈ દેખાય નહીં, અંતરંગમાં દેખાનારા પુરુષને રાગાદી કાસરોનો શીઘ્ર સર્વ પ્રકારે ના થવાથી આ જ્ઞાન પ્રગટ થયું. આવી કોઈ પરમ વસ્તુને દેખે છે ત્યારે આ જ્ઞાન પ્રગટ થયું. કેવું જ્ઞાન? એક પ્રગટ છે અને બીજું પ્રગટ થયું. કે જે જ્ઞાન અત્યંત અત્યંત અનંત અનંત વિસ્તાર પામતા નિત્ય રસના ફેલાવથી, ચૈત્ય રસના ફેલાવથી લોકના અંત સુધીના સર્વભાવોને તરવોળ કરી દે છે, એટલે અર્થાત સર્વ પદાર્થોને જાણે છે. જે જ્ઞાન પ્રગતિનું ત્યારથી સદાકાળ અચળ છે, હવે કેવળ જ્ઞાન પાછું પડતું નથી, પૂરું થઈ ગયું, અચળ છે. જેમ પંચમગતિ અચળ છે એમ તેરમા ગુરુ સ્થાને કેવળ જ્ઞાન પણ અચળ થઈ ગયું, અર્થાત પ્રેમતા પછી સદા એવું ને એવું જ રહે છે, ચળકું નથી. અને જે જ્ઞાન અતુલ છે, અર્થાત જેના તુલ્ય કોઈ નથી, તુલના ન કરી શકાય, એની તુલના કરવાથી મતિ મપાઈ જાય છે. શ્રીમદ કહે છે તુલના કરીશ તો અતુલ છે. ભાવાર્થ જે પુરુષ એટલે આત્મા અંતરંગમાં ચૈત્યને માત્ર પરમ વસ્તુને દેખે છે, આ શુદ્ધ આત્માને પરમ પરમ તત્વ શુદ્ધ આત્મા છે તેને દેખે છે. અને શુદ્ધની આલંબન હોય એમાં એકાગ્ર થતો જાય છે. પેલા સમયગ્રહનું કહ્યું, પછી ચારિત્રનો પ્રકાર ભાવાર્થમાં બે ભેદ કરે છે. ચૈતન્ય માત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધની આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે. લીધું ને તે પુરુષને તત્કાળ સર્વરાગાધિક આશ્રવ ભાવોનો સર્વથા અભાવ થઈને સર્વ અતીત અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનાર નિશ્ચળ અતુલ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી માન છે, તેના સમાન અન્ય કોઈ નથી. એ રીતે આશ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. ઇતિ આશ્રવ નિષ્ક્રાંત શબ્દ છે. આશ્રવનો સ્થાન રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો, તેથી તે બહાર નીકળી ગયો. એનો અભાવ થઈ ગયો હવે આશ્રવ. આશ્રવ ગયા પછી સમર પ્રગટ થાય છે, એનો સ્વાંગ આવે છે. અસ્થિરતાના આશ્રવને
ગિરિયાની મુખ્યતા એમાં પણ
સમ્યક દર્શન ની મુખ્યતા છે. સમ્યક દર્શન ની મુખ્યતાથી જ કહ્યું છે, ચારિત્રના દોષને ગૌણ કરી અને સમ્યક દર્શનના ગુણથી મુખ્યતાથી વર્ત કરે અને બધું યોજાવાનું છે ને. એટલે એમ હવે રાગ થોડો છે, જવાનો છે.
પેલા તો આત્મામાં છે નહીં,
છે નહીં,
પછી દેખાતું નથી, પછી રહેતું નથી.
હા, રહેતો નથી. પેલા તો આત્મામાં છે જ નહીં, એના આશ્રય તો આશ્રય ગયો અને થોડો હોય એવો જશે.
હા, પણ વાત લઈ લીધી,
લઈ લીધી છે. હા, લઈ લીધી છે. ઠરતો દર્શન
કરી દીધી.
આ વાત કરી દીધી છે.
વાત તો આખી કરવી જોઈએ,
આખી કરવી, આખી કરવી, વાત તો આખી કરવી. દ્રષ્ટિના વિષયથી વાત લઈએ ને, જ્ઞાનના વિષયથી પણ લઈએ ને, વાત તો બધી જણાવે ને. સિદ્ધિનું વર્ણન તો કરે એ બધો.
એનું ફળ આ આવશે કેવલિયાન,
કેવું બોલ્યો. કસાય
યોગ કસાય મિત્યા ત્વસંયમ આશ્રવ દ્રવ્ય રાગમ ગાય રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાન મયે ભાવ જતાય જે
શ્રી સમી સાહેબની શ્રીમદ ભગવત કુંકુંડાચાર્ય દેવ પ્રણિત શ્રી સમયસાર પરમાનંદ શ્રીમદ અમરચંદ્રાચાર્ય દેવ નિશ્ચિત આત્મખ્યાતિના ટીકામાં આશ્રવનો પરૂપક ચોથો અંક સમાપ્ત થયો. હવે પાંચમો સંવર્ધિકાર, ધર્મનો અધિકાર, સમ્યક દ્રષ્ટિનો અધિકાર, સાધકનો અધિકાર, અંતરાત્માનો અધિકાર. આશ્રવ ગયો અને સંવર્ધ પ્રગટ થયો. આશ્રવ ને સંવર્ધ સાથે રહેતા આશ્રમો અભાવ તે સંવર્ત છે નાસ્તિકથી, અથવા શુદ્ધ આત્માનો અનુભવ તે સંવર્તથી છે. અર્થ પ્રવેશતી સંવર અભાવ. પછી આજે વાયુ વ્યાકરણ અર્થ પ્રવેશતી સંવર અભાવ અને પછી નિષ્કાંત વાયુ. ઇતિ સંવરો નિષ્કાંત અહ 356
એટલે સંવર આવે છે ને જાય છે,
આવે છે શ્વાસ અને ચાલ્યો જાય છે. ભગવાન આત્મા એવો ને એવો રહે છે, કોઈ આવે ને કોઈ જાય. મેં તો જાણનારો કે આશરો આવ્યો અને ગયો, સંવર આવ્યો અને ગયો, મોક્ષ આવ્યો ને મોક્ષ ગયો. મેં તો વક આવું, મેં તો એક પરિણામી હું. કોઈ ફેરફાર નહીં. આશરો આવે તો અશુદ્ધ થાય નહીં, મોક્ષ થાય તો શુદ્ધિ વધે
નહીં.
એવો ને એવો અનાદિ અનંત ડંકોટ એમ એવું બસ. ઇસમે મેં પણ આખી બુદ્ધિ ઉસકા નામ સમય કૃષ્ણ ના લે આત્મા હે નાસ્તી રહે
પર્યાય તો પ્રવિશતી
ને નિષ્ક્રાંત એવા સ્વરૂપ બને છે. થોડો ટાઈમ રહીને હોય જાય છે. પ્રવિશતી ને નિષ્ક્રાંત બે વાંચ્યું, આ ચવરનું પેલું વાંચ્યું પછી પાછું છેડે વાંચ્યું. કેમ કે આશ્રમમાં નિષ્ક્રાંત આવ્યું ને, આશ્રમમાં નિષ્ક્રાંત આવ્યું છે એટલે વાંચ્યું. પછી સંવર નિષ્કામ છે કે સંવર રહો એટલા માટે વાંચ્યું મેં, તો સંવર રહો લેખો સંસ્કૃતની પાત્રા પ્રમાણે. આશ્રવો આમાં સંવર નહીં પણ સંવર રહો એમ લેખું, સંવર તત્વ છે આમાં, આશ્રવ તત્વ હતું છતાં આશ્રવો એટલે સંસ્કૃત માય ભાષા થઈ. એટલે જોયું મેં કે સંસ્કૃતની અપેક્ષા છે. અનાદિનો આશ્રમ હતો, યોગ્ય અપેક્ષાએ તે વ્યક્તિને આંસુ ગયો સમર્પણ છે. એની વિદ્વતા એના આવો પ્રવેશ કરે છે. આશ્રવ રંગમાંથી બહાર નીકળી ગયા પછી જો આવી આશ્રવ રંગમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગમાં પ્રવેશ કરે છે. આશ્રવ છે ત્યાંથી સમર્થ હતો ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યજી સર્વસ્વને જાણનારા સર્વસ્વ લઈ નવી એને જાણનારા સમ્યક જ્ઞાનના મહિમારું ભૂમન કરે છે. આ સમ્યક જ્ઞાન તે સ્વામને જાણે છે નવતત્વના સ્વામને એ સંવેદના કયું તત્વ છે અમારે કહું ને સર્વ સ્વર્ણને જાણનારા એમ કહું ને
સર્વસ્વર્ણને જાણનારા
સમ્યક જ્ઞાનના મહિમારૂપ પૂરો કરે છે. સ્વામને કોણે જાણ્યું આત્મજ્ઞાન થયું એને કારણે જે આત્મજ્ઞાન થયું એને નિરપેક્ષથી જુઓ તો એ જ્ઞાન જ છે, સાપેક્ષથી જુઓ તો સમજ જ્ઞાન બોધ છે, નિરપેક્ષથી જુઓ તો
જ્ઞાન છે.
ભૂતાથી જુઓ તો શું છે જ્ઞાન છે, એનું વિશેષણ નહીં લો, તું જ્ઞાન છે બસ. આ તું જ્ઞાન આશ્રમના નિરોધપૂર્વક જો હોય તો એને સમ્યક જ્ઞાન કહેવાય, જ્ઞાનનો ટ્રેન્યુ માટે સમ્યક જ્ઞાન છે એમ કહેવાય. આ વિશે ગુરુદેવ બહુ જ્ઞાન છે તમે કહે સાહેબ નવ તત્વમાં કહ્યું હતું કે જ્ઞાન છે એ ચાર પાંચ પ્રકારના ભાવ છે આત્માના અસાધારણ ભાવ ઉદય ઉત્સવ છે એમાંથી કયો ભાવ છે જ્ઞાન છે કોઈ ભાવ ભૂતાર્થનેથી જ્ઞાન એટલું જ બસ બીજું કાંઈ જ્ઞાન છે. શ્લોકાર્થ અનાદિશાથી માંડીને જો અનાદિ લીધો ને આશ્રમ તો કહેતો પોતાના વિરોધી સંવરનો વિરોધી આશ્રમ સંવરને જીતવાથી જે એકાંત ગર્ભિત અત્યંત અહંકારિત થયો છે એવો જે આશ્રમ વિખ્યાદર્શન વિખ્યા જ્ઞાન વિખ્યા પ્રજ્ઞા તેનો તિરસ્કાર કરવાથી તેને ટાળવાથી તેને જીતવાથી તેનો લક્ષવાથી તેનો અભાવ કરવાથી એને સદા વિજય મેળવ્યો છે. બોલું અનાદિથી હતું અને હવે આને સદા વિજય મેળવ્યો છે એવો નાની બંધુ કહે
નિત્ય વિજયમ.
હા નિત્ય વિજયમ સંવરમ બરાબર પ્રતિલંબ નિત્ય વિજયમ સંવરમ જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતી પરરૂપથી જુદી અર્થાત પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાર ચિન્મય નરમય ઉજ્જવળ નિરાવાસ નિર્મળ જદીકરવા અને બીજરસના પોતાના ચૈતન્યરસના ભારવાળી સામર્થવાળી પ્રતિષ્ઠિપણાવાળી જ્યોતિ પ્રગટ થાય છે કહેવાય છે. આ જ્ઞાન જ્યોતિ જે પ્રગટ થઈ તે જ્ઞાન સમર છે. અજ્ઞાનનો તો આશ્રવ અજ્ઞાનનો વ્યય ને જ્ઞાનનું ઉત્પાદ બસ બરાબર છે. આગળ વાંચો
કેવલ જ્ઞાનની
છે. સમર્પણ થાય છે, કહેવાય છે કે આશ્રમ ઉપર જે મેળવો એવા સમર્પણને ઉત્પન્ન કરવી, એટલે જ્ઞાન જ્યોતિ એટલે સમય જ્ઞાનની જ્યોતિ, શુભ જ્ઞાન જ્યોતિ એમ ઉપર પછી જરા વાંચ્યું હોય એ જેવો જ્ઞાન ઉત્પન્ન કરતી નથી લેવું, સમર્પણ અને એને જ વિજય મેળવ્યો છે. એટલે અહીંયા સમય જ્ઞાન લેવું, શુભ જ્ઞાન અનુભવ જ્ઞાન અનાધિકારથી જે આશ્રમનો વિરોધી છે એવા સ્થંભને જીતીને આશ્રમ મનથી અહંકારથી દરિ થયો છે. તે આશ્રમનો તિરસ્કાર કરીને તેના પર જેને હંમેશને માટે જઈ ગયો છે એવા સ્થંભને ઉત્પન્ન કરતો સમર્થ પરથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચર એવા આ ચૈતન્ય પ્રકાશ નિજ રસની અતિશયતા બદલ નિર્મળપણે ઉભે કરે છે. તમે સમજે ઉત્પન્ન ત્યાં સંવર્ધિકારની શરૂઆતમાં ભગવાન કૃષ્ણાચાર્ય સફળ કર્મ સૌને પ્રકાર જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે ભેદ વિજ્ઞાન અભિનંદનથી
પ્રક્રિયામાં
તો ખૂબી થોડી કરી છે કે બે કરતામાં વસ્તુ નીચતી બતાવે. આવું અવિકૃત જ્ઞાન જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન એમ જે જાણે તેને શુદ્ધ ઉપયોગ થાય ચમત્કાર. વસ્તુની સ્થિતિ તો છે પણ એકત્વ કરી રહ્યો છો તું એ વિભક્ત જાણે દસ એમ કે છે. રોજ જ્ઞાનમાં જણાય તારા પ્રતિભા છે રોજ તારી પાસે આવતો કેમ કે તને તો જ્ઞાયક જણાય છે. એ જ્ઞાયક એવો અંદરમાં ફીટ છે કે પેટ કે ઉપયોગમાં એ જગા નથી કે આવી શકે તો જ્ઞાયકમાં તો ક્યાંથી જાય તું ઉપયોગમાં નથી આવતો હજી સામાન્ય ઉપયોગમાં નથી આવતો નથી આવતો તો લક્ષ્મણ તો ક્યાંથી પહોંચે. ખરેખર નામ થઈ ગયું મહિમા આવી લોકો તો કહે છે કે પાપ છોડણ પૂર કરો એને સમર માને જજી. અહીંયા તો કઈ કરવાની વાત નથી પણ એને ભીંડ જાણવાની વાત છે. ક્રોધ થી ભીંડ આત્માને જાણવાની ક્રોધને જાણવાની નથી વાત કરવાની તો નથી પણ એને જાણવાની નથી. કર્મ ને જાણવું બે દોષ બરાબર ગાયલા આવે છો ગાયલા આવે છે ટંકોત કેમ છે વાત ઉપયોગમાં છે. અચ્છા ઉપયોગમાં ઉપયોગ ઉપયોગ એટલે વર્તમાન જ્ઞાનની ફરિયાદ સામાન્ય જ્ઞાન ઉપયોગ લક્ષણ એમાં ઉપયોગ
એટલે
એવા વિવિક્ષાનો અભાવ. આ ઉપયોગ પેલો શબ્દ છે એ સામાન્ય ઉપયોગ લેવો સમ્ય જ્ઞાન મિથ્યા જ્ઞાન ના લેવો શુદ્ધ ઉપયોગ અશુદ્ધ ઉપયોગ ના લેવો. ઉપયોગમાં એટલે સામાન્ય ઉપયોગમાં પ્રત્યેક જીવને બાળગોપાલ સૌને એકેન્દ્રથી માંડીને સંધિ પછી ચારી ગતિના જીવોને ઉપયોગમાં ઉપયોગ એટલે આત્મા છે અને આત્મા જણાય છે છે એ જણાય છે. સામાન્ય ઉપયોગમાં ધિકાળી દ્રવ્ય વર્તમાન જ્ઞાનની પર્યાયમાં લક્ષણમાં લક્ષ છે લક્ષણમાં લક્ષ છે અને લક્ષણ અને લક્ષ કથિત અભિન્ન છે. ઉપયોગમાં સામાન્ય ઉપયોગમાં ઉપયોગ એટલે જ્ઞાયક દેવ બિરાજમાન છે જણાય છે એમાં છે એમાં છે
છે એટલે
એ જે છે એ જણાય છે છે એમાં જ છે. બહાર શોધમાં તું તારા ઉપયોગમાં ઉપયોગ છે તારા વર્તમાન ઉપયોગમાં ભગવાન બિરાજમાન છે પ્રતિષ્ઠિત છે રહેલો છે ઉપયોગ. જો લક્ષણમાં લક્ષ ન હોય તો લક્ષણ ન કહેવાય. લક્ષણમાં લક્ષ ન હોય તો ધ્રુવ તો એ લક્ષણ ન કહેવાય. લક્ષણ આત્માનું તો આત્મા એમાં હોય તો જ એનું લક્ષણ કહેવાય. આત્માનું લક્ષણ છે ને આ તો ભૂતગલનું નથી તો ભૂતગલનું નથી તો ભૂતગલ એમાં નથી તો લક્ષણ આત્માનું છે તો આત્મા એ લક્ષણમાં તન્મય થઈ રહેલો છે એમાં પ્રતિષ્ઠિત છે રહેલો છે. આત્મા ઉપયોગમાં રહેલો છે આત્મા ક્રોધાદિમાં રહેલો નથી એમ બતાવવું છે. હા તન્મય છે એ જણાય છે. જે ભિન્ન છે એ તો એમાં આવતું જ નથી તો એનો કરતા નથી ને એનો જ્ઞાતા પણ નથી. એની કરતા બુદ્ધિ તો અજ્ઞાન એની જ્ઞાતા બુદ્ધિ તો અજ્ઞાન આવું સ્વરૂપ છે. ઉપયોગમાં સામાન્ય ઉપયોગમાં લક્ષણમાં પરમાત્મા છે અંદરમાં બિરાજમાન છે પ્રતિષ્ઠિત છે રહેલું છે. મને ના દેખાતું હોય તો ભલે અમને દેખાય છે તારા ઉપયોગમાં તારો આત્મા છે અમને દેખાય છે. તું દેખ તો સંવર તું એને દેખ તો સંવર થશે. ઉપયોગમાં
ઉપયોગમાં
આપણે વાત કહી હતી કે આનાથી આગળ ચાલતું નથી સદ્યા શું કરી આપણે પુનામાંથી ક્યાંક વાત થઈ
મુંબઈ, પુનાથી આવ્યા પછી મુંબઈ
સંધ્યા ઉપયોગ છે. બોલતા હતા ઉપયોગમાં ઉપયોગ છે, બીજું કાંઈ નથી, કાંઈ નથી એટલે આત્મા એનો કરતા નથી, કાંઈ નથી માટે એને
જાણતું.
જે ઉપયોગમાં છે, જે ઉપયોગમાં છે એ જણાય છે, ઉપયોગમાં ઉપયોગમાં છે તે જણાય છે અને ઉપયોગ એને જાણે છે. આવું ફક્ત નાના ધર્મ છે. ઉપયોગમાં જે છે ઉપયોગ એ જ્ઞેય છે અને ઉપયોગ જ્ઞાતા છે, ઉપયોગ જાણનાર છે. જાણનારમાં જે જણાય છે તે આત્મા છે. જાણનારો કરતા ને જણાય છે કર્મ, અંદરમાં છે, અંદર છે તાદા આત્મા પાસે. ઉપયોગમાં ઉપયોગ છે
આત્માનું નામે ઉપયોગ અને લક્ષનું નામે ઉપયોગ અને લક્ષનું નામે ઉપયોગ.
એક નામી, એક નામી દ્રવ્યનું નામ પણ ઉપયોગ અને પર્યાય નામ પણ ઉપયોગ, કર્તાનું નામ પણ ઉપયોગ અને કર્મનું નામ પણ ઉપયોગ. બોલો,
જ્ઞાતાનું નામે ઉપયોગ અને જ્ઞેયનું નામે
ઉપયોગ. મારા જ્ઞાનમાં મારો આત્મદેવ છે એ દેખાય છે, બીજું કાંઈ દેખાતું. નાતાની વ્યાખ્યા શું? પ્રથમ
વ્યાખ્યા
નાતા એટલે શું? નાતા જ્ઞાન ને જ્ઞેયની એકતા, એનું એક જ્ઞાતા છે. સમય પણ લક્ષણ પ્રગટ થાય એમને મને લક્ષણ પણ લક્ષને પ્રસિદ્ધ કરતું જ પ્રગટ થાય છે. ઉત્પાદ પણ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. ઉત્પાદમાં દ્રવ્ય છે, ઉત્પાદ પર્યાય જે સામાન્ય ઉપયોગ છે એમાં સામાન્ય પરમાત્મા છે. મારા જ્ઞાનમાં આત્મા, મારા દર્શનમાં આત્મા, મારા ચારિત્રમાં આત્મા, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા, મારા શ્રવણમાં પછી એને કઈ બીજું દેખાય? દેખી લીધો એને કે મારા જ્ઞાનમાં શું છે, બસ તૃપ્ત તૃપ્ત થઈ ગયો. હંમેશા તબિયત ચમત્કારી સમયસાગર નિમિત્તે ગુરુએ ફાયદા પામશે, પામેશ્વર પામશે એવું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. સ્પષ્ટ
ગુરુ બતાવ્યું
છે, પણ એ દ્રવ્ય એક નાયક દેવ રાગમાં નથી. ઉપયોગ નહીં ક્રોધાદિમાં, ઉપયોગ એટલે ચકાળી દ્રવ્ય ક્રોધાદિમાં નથી. કેમ કે એ તો ઉપયોગમાં છે, તો ઉપયોગમાંથી હટીને ખસીને એ રાગમાં ક્યાં ક્યાંથી જાય?
અશક્ય છે,
અશક્ય છે.
ઉપયોગ એને જવા દેતો નથી,
જવા દેતો નથી. ઉપયોગમાં બિરાજમાન છે, એ ઉપયોગ ક્રોધાદિમાં નથી. ક્રોધાદિમાં જતો નથી, જઈ શકતો નથી, અશક્ય છે. દ્રવ્ય રાગમાં જાય જ નહીં. બીજા બોલમાં એમ લીધું કે જે ઉપયોગ નામ શુદ્ધાત્મા છે તે અશુદ્ધ પર્યાયમાં જતો નથી, કેમ કે અશુદ્ધ પર્યાય એનો લક્ષણ નથી. અશુદ્ધ પર્યાય એને જાણતો નથી, એમાં જાણવાની ક્રિયાનો અભાવ છે. ઉપયોગ ચેતન છે, ક્રોધ જળ છે. ચેતન જળમાં નથી, ચેતનની જળમાં નાસ્તિ છે. એવી અર્થે ચેતનની છે, ચેતન દ્રવ્ય. બીજા વિભાગમાં એમ લીધું ઉપયોગ એટલે શુદ્ધાત્મા ક્રોધાદિમાં નથી. અને ક્રોધની પર્યાય પ્રગટ થાય છે, છતાં એમાં નથી, એમાં નથી. કેમ કે ચેતન જળમાં ન હોય તો ચેતનનો નાશ થાય. કે ચેતન અચેતન બે એક થઈ જાય, જીવ અજીવપણાને પામી જાય, એમ તો કોઈ કાળે બનતું નથી. માટે ઉપયોગ ક્રોધાદિમાં નથી. ઉપયોગ એક જગ્યાએ છે ને બીજી જગ્યાએ નથી, એક જ જગ્યાએ છે ને બીજી જગ્યાએ નથી. આવું અસ્થિ નાસ્તિ અને કામ છે. સર્વ પ્રકારના અવદયિક ભાવ જે છે, કષાય ભાવ, તીવ્ર કે મન, એમાં ભગવાન આત્મા નથી. અચેતનમાં ચેતન વિરાજમાન નથી. ત્યારે હવે કે છે કે ક્રોધ ક્રોધ નહીં, ક્રોધ ક્રોધમાં છે, ક્રોધ ક્રોધમાં રહેલો છે. પછી કે છે કે નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. પેલા કહ્યું ઉપયોગ ક્રોધમાં નથી, દ્રવ્ય છે તે રાગની પર્યાયમાં નથી. હવે કે છે કે ક્રોધ નહીં ઉપયોગમાં, લક્ષણમાં નથી, પર્યાયમાં નથી. પેલું દ્રવ્ય ક્રોધમાં નથી. હવે કે છે કે ક્રોધ એ આત્માનું જે લક્ષણ સામાન્ય ઉપયોગ એમાં નથી. નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં, એ લક્ષણમાં, નક્તિ ક્રિયામાં, જ્ઞાન ક્રિયામાં, સામાન્ય ઉપયોગમાં ક્રોધ નથી. એમ કહીને એમ કે છે કે ત્રિકાળી દ્રવ્ય અને ક્રોધ તો બીજ છે, પણ જે જ્ઞાન લક્ષણ છે એ લક્ષણથી પર્યાયથી પણ ભિન્ન છે. કેમ કે એ પર્યાય આત્માથી અભિન્ન છે અને ક્રોધાદિ પુદ્ગલથી અભિન્ન છે.
બરાબર,
સમજાયું? જે વાણું તણું આવે છે ને એ વાત, જ્ઞાન એક પર્યાય લીધી છે, બે, એક ભૂતકલ ની પર્યાય ને જ્ઞાન ની પર્યાય. જ્ઞાન એનો અનુભવ આત્માથી અભિન્ન છે એટલે જ્ઞાન એ અહીંયા લીધું. બહુ ચોખ્ખું કીધું છો. આત્માના જે પરિણામ સામાન્ય ઉપયોગ એમાં નથી. દ્રવ્યમાં ક્રોધ નથી, ક્રોધ દ્રવ્યમાં નથી. પછી ક્રોધ ઉપયોગમાં નથી એટલે ઉપયોગ ક્રોધમાં નથી, એમ લઈ લઉં. પરસ્પર આત્માનું જે દ્રવ્ય છે જ્ઞાયક એમાં ક્રોધ નથી, એક. પછી એ ક્રોધમાં આત્મદ્રવ્ય નથી, બે. બરાબર. પછી ક્રોધ ઉપયોગમાં નથી પર્યાયમાં, અને ઉપયોગમાં ક્રોધ નથી, એમ ચાર બોલે સાફ થઈ ગયું એકદમ. કોઈ કે ભાઈ દ્રવ્યમાં ક્રોધ નથી તો કાંઈ નહીં, પણ જીવની પર્યાયમાં થાય કે નહીં ક્રોધ કે નહીં, જીવની પર્યાયમાં જ્ઞાન થાય
છે.
એ જે ન્યાય આવ્યો છે ને અનાદિથી જ્ઞાન રૂપે પણ મેં છે.
ઉપયોગ લક્ષણ ઉપયોગમાં છે,
અનાદિથી આત્મા જ્ઞાન રૂપે પરમે છે અને પોતાને જાણતો પરમે જ પાછો, અને પરને નહીં જાણતો પરમે છે. પરને ઇન્દ્રિય જ્ઞાન જાણતો પરમે છે અને સામાન્ય ઉપયોગ આત્માને જાણતો પરમે છે. એ લખી લેજો આ બે વાત. પરને ઇન્દ્રિય જ્ઞાન જાણતો પરમે છે અનાદિથી, અને અનાદિથી સામાન્ય ઉપયોગ આત્માને જાણતો પરમે છે. બેન ફળ આવી ગયું દસ ટકા. બે ભાગલા જેમ દેવલાલીમાં બે ભાગલા પડ્યા હતા એમાં બે ભાગલા પડ્યા. અનાદિથી અગ્રણી તો છે જ, ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે અને સામાન્ય ઉપયોગ આત્માને જાણે જ છે. બાળગોપાળ સૌને સદાકાળ અનુભવમાં આવે છે, તો અનુભવમાં દ્રવ્ય આવે છે, પર્યાયમાં દ્રવ્ય છે માટે અનુભવમાં આવે છે, લક્ષણમાં લક્ષણ છે અને તાદાત્મ્ય સ્વરૂપે છે. શિષ્ય પ્રશ્ન કર્યો કે ભાઈ તમે એ તો તાદાત્મ છે જ્ઞાન ને આત્મા, તો તમે જ્ઞાન ને સેવો એમ શા માટે કહ્યું છો? કે એટલી તો તારી વાત સાચી છે, તાદાત્મ છે તો કરો, તો પણ જ્ઞાન ને સમય માત્ર સેવ તો નથી, તારું લક્ષ્ય રાગ ઉપર છે.
એટલે
જણાય છે,
જ્ઞાન
છે, જ્ઞાન જાણે છે ને દ્રવ્ય જણાય. જ્ઞાનનો ધર્મ જ્ઞાતા છે અને આત્માનો ધર્મ જ્ઞેય છે. જ્ઞેય અને જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાન, જ્ઞાન જાણે અને જ્ઞેય જણાય એવો અંદરમાં નિશ્ચય છે. અંદરનો ભેદ કરો તો વ્યવહાર, અભેદ કરો તો નિશ્ચય, લખજો અભેદ થી જો તો નિશ્ચય. હા, અને ભેદ કરો તો વ્યવહાર અનાદિનો છે. આનો તો નિશ્ચય છે, જ્ઞાન આત્માને જણાય કરે અને જ્ઞાયક આત્મામાં જ્ઞાનમાં જણાયા કરે. બાળકો પણ સૌને, અને ભેદ કરો તો જ્ઞાન આત્માને જાણે છે અને આત્મામાં જણાય છે તો વ્યવહાર થઈ ગયો. ચોથું વ્યવહાર, ગાથામાં તો બધું કહી દીધું, એક ગાથામાં માત્ર ભાવ કર્મ અને આત્માનું ભેદ ના થાય. હવે બીજો જે છે ક્રોધ ક્રોધમાં છે, એટલે ક્રોધ ક્રોધમાં છે એના બે અર્થ થઈ શકે છે. એક તો જે ભાવકર્મ છે એ ભાવકર્મમાં છે એમ એક અર્થ થઈ શકે છે. બીજો અર્થ એમ થઈ શકે છે કે જે કર્મ છે એમાં ક્રોધનો અનુભાવ છે અને એના લક્ષ્ય અહીંયા ક્રોધ થાય છે. જીદ્વિકાર તો એ જે જીદ્વિકાર નામનો ભાવકર્મ ક્રોધ કે જે સંઘ આશરો કર્યો એ દુનિયાને અભેદ કરી નાખો, તો આ ક્રોધ ઉદ્ગલમાં છે. આ ક્રોધ ઉદ્ગલમાં છે કેમ કે ઓમાં પર્યાય દ્રવ્યમાં જેમ લીધું છે, આ પર્યાય પણ ઉદ્ગલમાં દ્રવ્યમાં લઈએ ત્યારે ફિટ થાય છે, એ થાય છે. પણ હવે ક્રોધે પોતા રખાય છે આપણે
ભાવકર્મ
પર્યાય
છે
અને દ્રવ્યકર્મમાં ભાવકર્મ રહેલું છે. દ્રવ્યકર્મ ભાવકર્મ રહેલું
છે
એટલે જ્ઞાયક ભાવ ઉપયોગમાં રહેલો છે.
અલગ વસ્તુ અલગ
દ્રવ્ય પર્યાયમાં છે, જ્ઞાન ની પર્યાયમાં, અને આ ક્રોધ ની પર્યાયમાં કોણ છે કે દ્રવ્યકર્મ રહેલું છે એ આપણે પેલી ભિન્નતા છે. એ મને તો એ જ દેશે એમાં સાવ બે તત્વ ભિન્ન પડી જાય, જીવ અજીવ ભિન્ન પડી જાય, જીવ ભૂતગલ ભિન્ન પડી જાય. અને એ લીધું છે ને 109-12 લીધું છે, જૂના કર્મના ઉદયને અને ભાવ પ્રત્યેને અભેદ કરીને લીધું છે એટલે લઈ શકાય એમ. બીજી જગ્યાએ લીધું છે
એમ જ છે, કેમ કે આપને કહેતા કે ક્રોધ હૈ તો આત્મા કે લક્ષ્ય પ્રગટ નહીં હોતા, આત્મા કો પ્રસિદ્ધ નહીં કરતા ઓર આત્મા મેં અવેર નહીં
હોતા,
તો કર્મ કે લક્ષ્ય પ્રગટ હોતા, કર્મ નહીં અવેર હોતા, કર્મ કો પ્રસિદ્ધ
બરાબર. એવી એવી છે બે ભાગે હોતા,
અને ઉપયોગ આત્માના લક્ષ્ય પ્રગટ થાય છે, આત્મામાં અવેર થાય છે, આત્માને
પ્રસિદ્ધ કરે, બસ બે ભાગ જુદા છે એમ જ છે. એ આપણે લીધું છે એક જ છે. બે ભાગલા ક્રોધ ક્રોધમાં એ ક્રોધ નામની જે પર્યાય છે એ દ્રવ્ય ક્રોધમાં છે. ક્રોધ નામની જે પર્યાય છે એ ક્રોધમહી એટલે દ્રવ્ય ક્રોધમાં છે, બરાબર. નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં, એટલે ક્રોધ ઉપયોગમાં નથી. હા, ક્રોધ છે તે ઉપયોગમાં નથી, ક્રોધ ક્રોધમાં છે અભેદ કરીને. હવે એ તો ભાવકર્મની આને ભેદજ્ઞાન કરાય, હવે દ્રવ્યકર્મ ને લોકકર્મની આને ભેદજ્ઞાન કરાવે છે. બીજી કાકા પૂરું ભેદજ્ઞાન છે, આ સર્વાંગી છે, ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો ને લોકકર્મો. ઉપયોગ નામ શુદ્ધાત્મા નાયક દેવ, નહીં અષ્ટવિધ કર્મો, આઠ પ્રકારના કર્મમાં જળકર્મમાં ભગવાન આત્મા નથી અને લોકકર્મમાં શરીરમાં આત્મા નથી. કર્મો અને લોકકર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં, એ પર્યાયમાં નથી. બોલો દ્રવ્ય ઉંગ નથી અને આ દ્રવ્યકર્મ ને લોકકર્મ જાણવાની ક્રિયામાં નથી, જાણવાની ક્રિયામાં નથી એટલે જણાતો નથી. એ ઉપયોગમાં શરીર જણાતું નથી એટલે શરીરને જાણતું નથી, ઉપયોગમાં શરીર નથી માટે શરીર જણાતું નથી, ઉપયોગમાં ઉપયોગ છે માટે એટલું જણાય છે. ખરેખર પર જણાતું નથી, કેમ કે મારા ઉપયોગમાં શરીર નથી એટલે શરીર જણાતું, છ દ્રવ્યો છે કે નથી એટલે જણાતું, આઠ કર્મ છે કે નથી એટલે જણાતું, મારા ઉપયોગમાં રાગાદી નથી એટલે રાગાદીને હું જાણતો, રાગાદીને કર્મને લોક કર્મને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, હું એને જાણતો નથી, હું તો મને જાણું છું. તત્કાળ
ભાવકર્મ છે ને એ સ્થૂળ છે,
એક અપેક્ષા એ મૂકી છે એટલે મન એને જાણે છે ને, મન એને જાણે છે. એક રુદ્રાદિક નહીં થઈને મારી સુધી આવતું નથી બેન,
બરાબર.
મને જાણવા માટે મારી સુધી પહોંચતો નથી, પહોંચવું છે. હા હા, પૂરો વાત તમે જોયું અત્યારે કે ભાઈ ખૂબ ભાવ મળ્યા છે અત્યારે તમે જોયા તમે આવ્યા ને, અને મેં કહ્યું કે આ હિન્દી ગુજરાતી કરી હતી ત્યારે તમે જોયા કે ભાઈ ગુડ ગુડ
ગુડ
ઘણી ગુણતા સમુદ્ર એમાં ઉત્પ્રેશન એ બધા શેઠે કીધું ને કે પટેલ આ મોતીમાં તો દરિયો ઉછળે છે, શેઠ દરિયો ઉછળે છે, આ પછેડીનો જરાક મારો છેડો જરાક ગોળો જઈએ ને ભીનો થઈ જાય ને તો હું માનું કે બાપુ એ દ્રષ્ટિથી આ દરિયો ઉછળે છે નહીં દેખાય, ગામડાની આખું કામ નથી આપતો.
જોઈએ
ગુરુદેવ લડાવી નીકળ્યો એવો વિચાર કરી નીકળીએ કે જેને પ્રત્યેક પોતે મોતી રાખ્યો હાથમાં અને જેઠ થઈને પોતે ભરતા હોય અને પટેલ બાજુ ઉભો એવો ચિંતા કરી ગયો. પટેલ ચામડાની આંખે દરિયો દેખાય નહીં, એ તમે અત્યારે કહ્યું મને બહુ થોડું થાય, ભૂલો નહીં એમ મને બહુ થોડું થાય. ભાઈ ભાઈ ગુટ ઘણો માલ થયેલો છે અત્યારે એ પ્લેટી ગુજરાતી કરાવી બહુ મને બહુ એ જ અહીંયા ઘટાય છે એનું ઘણો ભીરો છે આપણે કાઢી શકતા નથી ને એટલો ભીરો છે. આપણી શક્તિ નથી એટલી, લખનારની જે શક્તિ હતી એટલી શક્તિ આપણી નથી, મુનિરાજની જે શક્તિ હતી એ શક્તિ આપણી નથી, આપણે આપણી શક્તિ પ્રમાણે કાઢીએ છીએ.
જેટલું
પતિ વ્યવરત
જે થયો હોય
એને અનુભવ વધારે વધારે ભાષા પણ એટલા બધી ખબર જ ન થાય, પેલા સ્વીકાર જ ન કરે કે ઇન્દ્રિય જ્ઞાન જાણે છે અને આત્માને જ્ઞાન જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન પર નહીં જાણે છે, એ બેસે જ નહીં. કેમ કે સૌર પ્રકાશે પણ લાકડું કર્યું છે ને, મોટું લાકડું છે, પ્રમાણનો ભોગ છે, ક્યાંથી જવા દે, વ્યવહારના નામે એક જ વ્યવહાર નામે વ્યવહારે તો જાણું છું ને, વ્યવહારે તો તે આત્માનો છે ને, પેલું એમાં લીધું છે કે વ્યવહારે તે આત્માનો છે એટલે નિશ્ચય માને છે તે આત્માનો,
એ વાત સાચી
લખી છે એમાં આપણે શું શાસ્ત્ર નહીં ચક્રમાં લખ્યું છે, નહીં ચક્રમાં વ્યવહારે તે હું વ્યવહારે તેને આત્મા કહી કે એ નિશ્ચય જ માને છે એમ હું વ્યવહારે પર નહીં જાણું છું બેન, એમ બોલે ને એટલે નિશ્ચય પર નહીં જાણે છે એક અસર થઈ જાય છે. ભાવ એવા જ કરે આપણા માટે આ જંગલ છે, આ રૂમ છે ને હવે જેવો વ્યવહાર નેના કથનને ગ્રહીને વરદ્રવ્ય મારું છે એમ કહે છે એ રીતે વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કરતા માને છે. સેમ નીકળ્યું સેમ નીકળ્યું બરાબર છે. જેવો વ્યવહાર નેના કથનને ગ્રહીને વરદ્રવ્ય મારું છે એમ કહે છે એ રીતે વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કરતા માને છે. જેમ કે વ્યવહાર દેહને આત્મા એક છે એમ આવે તો નીચે માને છે, વ્યવહાર નથી માનતો. જો વિચાર દ્રષ્ટિ છે ઇત્યાદિ અર્થની ગાથાઓ દ્રષ્ટાંત કહે છે, બરાબર છે.
બે વાર લીધી હતી ગુરુ ને, ચક્ર માં લીધું અને આ લીધું કે છે વ્યવહાર થી ને માને છે નિશ્ચય.
છોકરો જન્મ હોય ને અટાણે પગે લાગવા આવે, તમારું શું નામ, ક્યાં ગામ, આના દીકરા તમે, તમારા દાદા નો આના, તમારો જન્મ તો તમારા મોસાળ પર થયો હતો અને મામાનું આ નામ છે, મને કાંઈ ખબર ન હોત. અને તમે ગોળિયા માતા ને ત્યારે એમ બોલાય મેમરી ગજબ ગજબ દીધી, હજારો સાત હજાર પ્રશ્ન યોગ્ય વચ્ચે એ માટે આપણું પ્રશ્ન પણ કહેલો કે તીર્થંકર ને આરે દસ બાર ઘર સુધી દસ બાર દિવસ સાથે લે છે એ પ્રથમ યુગમાં પહોંચે. ભાવકર નિરંકર ભાવકર એટલે મને જણાતા કેમ કે તદુપૂર્વ હું એવું થાવ તો એને જાણું જાણીને કીધું મારામાં નથી, નાયક જાણવા આવ્યો તો નાયકમાં કોઈ નથી. અરે પર્યાય નો ભેદ નથી, અભેદમાં ભેદ દેખાતો નથી તો ઓનો તો ક્યાંથી હોય, અભેદ નો ભેદ જ દેખાતો નથી ત્યાં રાગ ક્યાંથી એમાં આવે.